समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित अने पंडित जयचंद जी छावड़ाना भावार्थ अने आ बधा उपर पूज्य गुरुदेव कांजी स्वामी ए आपेल भाववाई प्रवचन आनो आधार लई अने आपणे समय सारनो स्वाध्याय करी रह्या छीए। द्रव्यानुयोगनो सर्वश्रेष्ठ ग्रंथ अने एवी ज अद्भुत टीका भरत क्षेत्रने विषे आ सर्वोत्तम टीका छे। आ सिवाय आपणे जयसेन आचार्यनी टीकानो पण आधार लईए छीए, એટલે એ રીતે આપણે આ સ્વાધ્યાયને ખૂબ ઉપયોગી બનાવ્યો છે। આત્માને લક્ષે આ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આપણો આશય કાંઈ પંડિતાઈનો નથી, આપણે કંઈ માહિતી એકઠી કરી અને બીજાને કન્વે કરવા માટે થઈને આ સ્વાધ્યાય નથી કરતા, આપણે આપણા પોતાના માટે આ સ્વાધ્યાય કરીએ છીએ। આ સમયસારના સ્વાધ્યાયમાં નિજા અધિકારમાં ગાથા 212 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। 212મી ગાથામાં મુખ્યતાથી એ વાત આવી કે જ્ઞાનીને આહારની ઈચ્છા નથી, એટલે આહારનો પરિગ્રહ પણ નથી, અને ઈચ્છા નથી છતાં પણ આહાર કરે છે તો એનું સમાધાન પણ દર્શાવ્યું, અને એ સમાધાન પંડિતજીએ બહુ સ્પષ્ટ કર્યું, અને પંડિતજીએ જે રીતે સ્પષ્ટ કર્યું એ ઉપર પૂજ્ય ગુરુદેવે જે સમજ આપી એ સમજને આજે આપણે ફરીથી લઈશું। ગઈકાલે આપણે એ વાત કરી છે પણ આજે એ સમજને ફરીથી લઈએ છીએ। તો ભાવાર્થમાં જે વાત આવી એ વાતને લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 7મો ગાથા 212 ભાવાર્થ ઉપરનું પ્રવચન પાના નંબર 284। ગુરુદેવ કહે છે કે અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઈચ્છા છે કે નહીં, ઈચ્છા વિના આહાર કેમ કરે? એમ કે ગૃહસ્થાશ્રમમાં રહેલા સંકિત જ્ઞાની છે તે તો આહાર કરે છે, પરંતુ જેમણે ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે અને તે તરફનો રાગ જેમને નથી તેવા મુનિ પણ આહાર તો કરે છે। નગ્ન દિગંબર દ્રવ્યલિંગ છે અને અંતરંગમાં એવું ભાવલિંગ છે, એવા મુનિ પણ આહાર તો કરે છે। આપ કહો છો તેમને આહારની ઈચ્છા નથી તો ઈચ્છા વિના તેઓ આહાર કેમ કરે, અર્થાંત ઈચ્છા વિના આહાર કેમ સમજોએ? આવો પ્રશ્ન થયો છે, અને એવા પ્રશ્નના સમાધાનમાં કહે છે કે અસાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે। ક્ષુધા એટલે ભૂખ લાગે છે, અને ભૂખ લાગવી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજવી, ભૂખ લાગવી એ શા માટે લાગે છે, એવી ક્ષુધા શા માટે થાય છે? તો કહે છે કે અસાતા વેદનીય કર્મના ઉદયથી। હવે અસાતા વેદનીય કર્મ છે એ કર્મમાં રહ્યું, એ કર્મ કર્મમાં રહ્યું, અને અહીંયા ભૂખ તો જુદી જગ્યાએ લાગે છે, જુદી જગ્યાએ અનુભવાય છે, એટલે ગુરુદેવ સમજાવે છે કે એનો અર્થ શું થાય કે જે જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે, જે ભૂખ લાગી છે, તેમાં અસાતા વેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે। અહીંયા ભૂખનો અનુભવ થવો એ વખતે અસાતા વેદનીય કર્મનો એવો ઉદય નિમિત્ત કારણ હોય. નિમિત્ત ઉચિત નિમિત્ત જ હોય. અસાતા વેદનીય પણ અનેક પ્રકારે હોય અને એ અસાતા વેદનીય કર્મની પ્રકૃતિ જે ઉદયમાં અત્યારે આવી છે એ એવી હોય કે જેના નિમિત્તે અહીંયા ક્ષુધાનો અનુભવ થાય, ભૂખનો અનુભવ થાય. કઈ અસાતા વેદનીય કર્મ ભૂખ લગાડે છે, ક્ષુધા ઉત્પન્ન કરે છે એમ નથી. જો આ પહેલી વાતને બરાબર સમજવાની છે. ત્રણ વાત છે એમાં. શું કહ્યું કે જઠરાગ્નિ રૂપ ક્ષુધા એટલે ભૂખ લાગી, ભૂખનો અનુભવ થાય છે ને, તો એવો ભૂખનો અનુભવ અહીંયા થયો છે. એ જીવને એવો અનુભવ થયો છે અને પેલા કર્મ તો જળ છે, અસાતા વેદનીય કર્મ જળ, એ જળમાં રહ્યા અને અહીંયા જીવને આવો અનુભવ થયો છે એટલે પેલા અસાતા વેદનીય કર્મનો ઉદય એમાં કંઈ કામ કરી જાય છે. જો એમ હોય તો પછી સિદ્ધાંત ખોટો પડે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એવો સિદ્ધાંત ખોટો પડે એટલે એમ નથી. સિદ્ધાંત સિદ્ધાંત જ છે, એ ખોટો પડે નહીં. જીનેશ્વર ભગવાનની વાણીમાં એ સિદ્ધાંતો આવ્યા છે એટલે એ સ્વરૂપ સિદ્ધાંતોનું એવું ને એવું જ રહે છે, એમ જ રહે છે. એટલે સમજવાનું એ છે કે અસાતા વેદનીય કર્મ જે જળકર્મ એનો ઉદય અને એ ઉદય એવો જ હોય છે. જ્યારે ભૂખ લાગે છે ત્યારે એવો જ ઉદય હોય છે. એટલે એમાં એ નિમિત્તનું જ્ઞાન કરાયું છે કે જ્યારે અહીંયા ક્ષુધા ઉત્પન્ન થઈ તો એ ક્ષુધા પોતાથી જ ઉત્પન્ન થઈ છે, પણ એ વખતે અસાતા વેદનીય કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. નિમિત્ત કાંઈ કરતું નથી, છતાંય એ નિમિત્ત ઉચિત નિમિત્ત હોય. અહીંયા જે પ્રકારે થઈ રહ્યું છે એને ઉચિત નિમિત્ત હોય છે. જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન તો પોતાથી થાય છે. જઠરાગ્નિના પરમાણુઓ પોતે જ પરિણમીને ક્ષુધા રૂપે ઉપજે છે અને ત્યારે તેમાં અસાતા વેદનીય કર્મનું નિમિત્તપણું છે. બસ આટલી વાત છે. નિમિત્ત કાંઈ જઠરાગ્નિ રૂપ ક્ષુધાનો કરતા છે એમ નથી, પણ નિમિત્ત છે. તો કહ્યું કે અસાતા વેદનીના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે. આ નિમિત્તનું કથન છે ભાઈ. એટલે પોતાનું સત્વ શું છે એને બરાબર સમજવું જોઈએ ને. શું સત્વ છે ને શું અસત્વ છે એનું બરાબર યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ગુરુદેવ કહે છે કે પોતાનું સત્વ અસત્વ શું છે એનું ભેદ જ્ઞાન કરવાની આ તો વાત છે. એમાં એમ ન માની લેવું કે અસાતા વેદનીનો કર્મ મારી અંદર કાંઈક કરે છે, મને એવા ભાવે પરિણમાવે છે એમ ન સમજી લેવું. મને ક્ષુધા ઉત્પન્ન કરે છે એમ ન સમજી લેવું. ક્ષુધા ક્ષુધાના કારણે ઉત્પન્ન થાય છે, એ પર્યાય એના કારણે ઉત્પન્ન થાય છે અને એ વખતે અસાતા વેદનીય કર્મનું એના ઉદયનું નિમિત્ત છે. આટલી વાત છે. એટલે પોતે તો જુદો છે, ભગવાન આત્મા પોતે જુદો છે અને પોતાને જે આ ક્ષુધાનો અનુભવ થાય છે એ ભાવ પણ પોતાનો ભાવ નથી, એ આત્માનો ભાવ નથી. એટલે એને એ ભાવને પણ એ જાણે છે કે આ ભાવ ઉત્પન્ન થયો, આ ક્ષુધાનો ભાવ ઉત્પન્ન થયો એવી જે પર્યાય છે એને પણ એ તો જાણે છે. અને એ ભાવ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે નિમિત્ત તરીકે શું હતું, તો કે અસાતા વેદનીય કર્મનો ઉદય હતો. એટલે બધાને એ તો જાણે જ છે, એ તો ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ છે. એટલે પોતાનું સત્વ શું છે, પોતાનો તો જ્ઞાન સ્વભાવ છે. અને બીજું આ અસત્વ શું છે, તો કે જે આ ક્ષુધાનો અનુભવ જે છે એ પોતાનો નથી, એ પોતાનું સત્વ નથી, એ ક્ષણિક ભાવ છે, એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, પણ એ કાંઈ પોતાનું નથી. પોતાનું હોય તો કાયમ રહે, પોતાનું હોય તો સિદ્ધને પણ હોય. એટલે એ અસત્વ છે. અને પેલા અસાતા વેદનીય કર્મના ઉદય એ તો ક્યાંય દૂર રહી ગયા, એ નિમિત્ત તો ક્યાંય દૂર રહી ગયું. આ રીતે સત્વ અને અસત્વ શું છે એનું ભેદ જ્ઞાન કરવાની વાત છે કે આ ભૂખ આ ક્ષુધા અને પછી એ તો ભૂખ હોય, ક્ષુધા હોય કે તૃષા હોય, ગમે તે ભાવ હોય, એમાંનો એક પણ ભાવ મારું સત્વ નથી, એ મારું કાર્ય નથી, એ મારું પરિણમન નથી, એ થઈ રહ્યું છે તો એમાં મારા કોઈ ગુણને કારણે થઈ રહ્યું છે એમ નથી, તો શા માટે થાય છે? કેમ કે મારા પુરુષાર્થની નબળાઈ છે. પુરુષાર્થની નબળાઈ એટલે શું? તો કે હું ભગવાન આત્મા ત્રિકાળક નાયક છું, મારું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે અને એવો જ મારો શુદ્ધ સ્વભાવ છે, આનંદનો, સુખનો, શાંતિનો સ્વભાવ છે. એવા ભાવે હું રહેતો નથી, એવા ભાવે મારે રહેવું જોઈએ અને એવા ભાવે હું રહી શકતો નથી અથવા રહેતો નથી, તો એ મારી નબળાઈ છે. એટલે મને પરનું લક્ષ્ય થાય છે અને પરનું લક્ષ્ય થતાં એ પરનું લક્ષ્ય થાય છે માટે મને આવા વિભાવ ભાવ થાય છે. પણ એ ભાવ મારા નથી, એ મારું સ્વ નથી, એ પર છે, એ પર છે. બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવી દીધું છે અહીંયા તો. એટલે આ ભેદ જ્ઞાન કરવાની અહીંયા વાત કરી, આ રીતે અહીંયા ભેદ જ્ઞાનની વાત કરી છે. હવે આગળ, આ તો પહેલી વાત થઈ, ક્ષુધા વિશેની વાત થઈ. હવે આગળ બીજી વાત, પાના નંબર 285 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હવે બીજી વાત, વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી. અંતરાય કર્મ એમાં લાભાંતરાયને, વીર્યાંતરાયને જે રીતે પેટા વિભાગ કરીએ છીએ ને પાંચ પ્રકારે, એમાં આ વીર્યાંતરાયના ઉદયથી એ અંતરાય કર્મ છે, એ અંતરાય કર્મની પ્રકૃતિ, એમાં એ વીર્યાંતરાયની પ્રકૃતિ, એનો ઉદય, એટલે એ વીર્યાંતરાયના ઉદયને કારણે હવે એ ખરેખર કાંઈ કરતું નથી, એ પણ નિમિત્ત જ છે. વીર્યાંતરાયના ઉદયથી ખરેખર થાય છે એમ નથી, પણ એ નિમિત્ત છે. શું થાય છે? તો કે વેદના સહી શકાતી નથી, એનું વીર્ય એટલું જોર કરતું નથી એટલે એને વેદના સહી શકાતી નથી. વીર્યાંતરાય એવું અંતરાય કે જેને લીધે થઈ અને એનાથી પેલી વેદના છે, ભૂખની વેદના છે, એ સહી શકાતી નથી. એટલે વીર્યાંતરાયના ઉદયથી એને વેદના સહી શકાતી નથી. પણ ખરેખર તો વેદના ન સહી શકાવાનું કારણ એનું પોતાનું છે. પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી, એ વખતે એવી યોગ્યતા છે કે ત્યારે એ સહન કરી શકતો નથી, અને ત્યાં વીર્યાંતરાય કર્મની ઉદયની જે પ્રકૃતિ છે એ નિમિત્ત છે. પણ એ યોગ્યતા એની પોતાની છે. કેવી યોગ્યતા છે? કે ભૂખના દુઃખને સહન ન કરી શકવા રૂપ જે યોગ્યતા એને થઈ છે, એ યોગ્યતા તો એની પોતાની છે. અને એવી યોગ્યતા, કેવી યોગ્યતા? ન સહન કરી શકવા રૂપ યોગ્યતા, વેદના, ક્ષુધાની વેદના ન સહન કરી શકે એવી જે એની દશા, એવી જે યોગ્યતા, એ ક્ષણિક છે અને એ યોગ્યતા એને પોતાને કારણે થઈ છે. એ વખતે વીર્યાંતરાય કર્મનો ઉદય નિમિત્ત છે. જ્યારે ક્ષુધાની પીડા સહી શકાતી નથી ત્યારે એમાં વીર્યાંતરાયનો ઉદય નિમિત્ત છે. બસ આટલી વાત છે. વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી, એટલે ક્ષુધાની વેદના સહી શકાતી નથી. પણ ખરેખર તો ક્ષુધાની વેદના ન સહી શકાય એવું એનું પોતાનું કારણ છે, એ પોતાની યોગ્યતા છે. એટલે એમાં પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી ત્યાં વીર્યાંતરાયના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ક્ષુધાની પીડા સહી શકાતી નથી ત્યારે તેમાં વીર્યાંતરાયનો ઉદય નિમિત્ત છે. તો આ એ રીતે બે બોલ થયા. અને હવે આગળ ત્રીજા બોલની વાત કરે છે. ફરીથી આપણે જોઈએ બે બોલ શું થયા, તો પહેલું તો અસાતા વેદનીના નિમિત્તે પેલી ક્ષુધા ઉત્પન્ન થાય છે એ એક બોલ, અને બીજો બોલ એ ક્ષુધાની વેદના વીર્યાંતરાયના નિમિત્તે સહી શકાતી નથી. આ બે વાત થઈ. અસાતા વેદનીના નિમિત્તે જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે, અને વીર્યાંતરાયના નિમિત્તે એટલે કે પોતાની કમજોરીથી એ ક્ષુધાની વેદના સહન થઈ શકતી નથી. હવે ત્રીજી વાત, ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હવે ચારિત્ર મોહ એ તો પર છે, જડ છે, અને એનાથી ઈચ્છા કેવી રીતે ઉત્પન્ન થાય, એટલે ખરેખર તો એ ઈચ્છા પણ પોતાથી જ ઉત્પન્ન થાય છે. એમાં ચારિત્ર મોહનીયનો ઉદય છે એ તો માત્ર નિમિત્ત છે, પણ જ્યારે એવી ઈચ્છા થઈ, આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ, તો એ વખતે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય વર્તે છે. આહાર ગ્રહણની ઈચ્છા તો પોતાથી થાય છે, એ વખતની એવી યોગ્યતા છે, અને ત્યારે એમાં ચારિત્ર મોહનો ઉદય નિમિત્ત છે. અને નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા માટે કહ્યું કે ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે કર્મની ત્રણ પ્રકૃતિઓને સમજાવી, અને એ ત્રણેય પ્રકૃતિઓ ખરેખર તો એ નિમિત્ત કારણ છે. ત્રણેય પ્રકૃતિઓનો ઉદય, પહેલા અસાતા વેદનીયનો ઉદય લીધો, પછી અંતરાય કર્મની વીર્યાંતરાય પ્રકૃતિનો ઉદય લીધો, અને પછી ચારિત્ર મોહનીયનો ઉદય લીધો. આ ત્રણેય ત્રણ કર્મની પ્રકૃતિઓના ઉદયો એ નિમિત્ત કારણ છે, જ્યારે ખરેખર તો જીવને એ ક્ષુધા ઉત્પન્ન થાય છે, એટલે કે ક્ષુધા અનુભવાય છે એવો ભાવ એ એનું પોતાનું કારણ છે, એ પર્યાય એના પોતાના કારણે થઈ છે, અને એ જ વખતે પોતાની કમજોરીથી એ વેદના સહન નથી થતી એવી એ પર્યાય પણ પોતાના કારણે છે, અને ત્યાર પછીથી એને આહાર ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે એવી જે પર્યાય એ પણ એના પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. આ ત્રણેય ત્રણ પર્યાયો સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, પણ એ ત્રણેય ત્રણ પર્યાયોને માટે ઉચિત નિમિત્ત હોય છે. બીજી મહત્વની વાત કે આ ત્રણેય ત્રણ પર્યાયો છે એ ક્ષણિક છે, એ શાશ્વત નથી, એ વિભાવ ભાવ છે, એ આત્માના કોઈ ગુણને કારણે નથી. એટલે જ્ઞાની તો એ પર્યાયોને જાણે જ છે કે ત્રણ વાત આમાં મહત્વની છે. એક તો અસાતા વેદનીયના નિમિત્તે જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે, એમાં નિમિત્ત તરીકે અસાતા વેદનીય કર્મનો ઉદય છે, અને જે ઉત્પન્ન થયું એ પોતાની પર્યાય ઉત્પન્ન થઈ છે. એ પર્યાય કેવી છે? એ વિભાવ પર્યાય છે. એ વિભાવ પર્યાયમાં શું છે? તો કે એને ભૂખ લાગી છે એવો ભાવ છે. એને ક્ષુધા ઉત્પન્ન થઈ છે એ એવો ભાવ, એવી એ પર્યાય, એ વિભાવ પર્યાય એને પોતાને ઉત્પન્ન થઈ છે, અને એ વખતે નિમિત્ત તરીકે અસાતા વેદનીય કર્મનો ઉદય છે. એ પછી બીજી વાત એ છે કે એને એ વેદના સહન થતી નથી. ભૂખની વેદના, જઠરાગ્નિ રૂપ ક્ષુધા, એની વેદના એને સહન થતી નથી. આ પર્યાય પણ એને પોતાના કારણે ઉત્પન્ન થઈ છે, પોતાની કમજોરીથી ઉત્પન્ન થઈ છે. એ વખતે એની એવી યોગ્યતા છે, માટે એ પર્યાય એવી ઉત્પન્ન થઈ છે, અને એ વખતે નિમિત્ત તરીકે વીર્યાંતરાય કર્મનો ઉદય છે. અંતરાય કર્મની વીર્યાંતરાય પ્રકૃતિ એનો ઉદય આમાં નિમિત્ત છે. તેમાં નિમિત્ત છે કે પોતાથી એ વેદના સહન થતી નથી, સહન થઈ શકતી નથી. એટલે એ બે વાત થઈ. અને ત્રીજી વાત કે ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ચારિત્ર મોહનીય નો ઉદય એ તો બધું પર છે, જળ છે. ચારિત્ર મોહનીય કર્મ એ જળ છે, એટલે એનાથી ઈચ્છા કેમ થાય? તો એમાં પણ એ જ વાત છે કે આહાર ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ એવો ભાવ એ પણ પોતાથી થયો છે, એ પર્યાય ઉત્પન્ન થવાનું કારણ પણ પોતાનું છે, પણ એમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે, એમાં ચારિત્ર મોહનીય કર્મ નો ઉદય નિમિત્ત છે. એટલે ત્રણ વાત થઈ, પહેલું તો ક્ષુધા ઉત્પન્ન થઈ અને પછી બીજું કે ક્ષુધાની વેદના સહન ન થઈ શકી અને ત્રીજું આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. આ ત્રણ વસ્તુ થઈ એના પોતામાં, અને એ વખતે ઉચિત નિમિત્ત હતું. જેમ કે જ્યારે ક્ષુધા ઉત્પન્ન થઈ એટલે ભૂખ લાગી એવો ભાવ થયો, એવી પર્યાય થઈ, ત્યારે ઉચિત નિમિત્ત તરીકે અસાતા વેદનીય કર્મનો ઉદય હતો. જ્યારે એ ભૂખનું દુઃખ ન સહન થઈ શકે, એની વેદના સહન ન થઈ શકે એવી પર્યાય થઈ, એ વખતે નિમિત્ત તરીકે વીર્યાંતરાય કર્મનો ઉદય હતો. અને જ્યારે એને ખોરાક લેવાની ઈચ્છા થઈ, ખાવાની ઈચ્છા થઈ, આહાર ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, તો એવી ઈચ્છા થઈ એ પણ એને પોતાથી પોતાના કારણે થઈ છે, અને એ વખતે નિમિત્ત તરીકે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હતો. એટલે ત્રણ પ્રકારના કર્મના ઉદયો માત્ર નિમિત્ત જ હતા, અને આ ત્રણ પ્રકારની એક પછી એક જે પર્યાય ઉત્પન્ન થઈ એ બધી પર્યાયો વિભાવ પર્યાય કહેવાય. વિભાવ પર્યાય એટલા માટે કહેવાય કે એ પર્યાય આત્માના કોઈ ગુણને કારણે નથી થઈ, એટલે કે એનો સ્વભાવ નથી. એવો વિભાવ ભાવ જે ક્ષણિક ભાવ છે, એક ક્ષુધાનો ભાવ એટલે ભૂખ લાગી છે એવો ભાવ, પછી ભૂખ સહન નથી થતી એવો ભાવ, અને પછી આહાર ગ્રહણ કરવો છે એવો ભાવ, આ ત્રણે ત્રણ પ્રકારના ભાવ આત્માને થયા છે. અને એવા ત્રણેય પ્રકારના ભાવ થવામાં બીજું કોઈ કારણ નથી. જે કારણ દર્શાવ્યા એ તો નિમિત્ત કારણ દર્શાવ્યા છે. એ ત્રણેય પ્રકારના ભાવ એવી પર્યાય ઉત્પન્ન થઈ એ જીવને પોતાને કારણે થઈ છે, એ વિભાવ પરિણમન છે. જીવનું એ વિભાવ પરિણમન છે. આવું વિભાવ પરિણમન જ્ઞાની જાણે છે. આ વિભાવ પરિણમન છે. આ ત્રણેય પ્રકારે જે પર્યાય થઈ એ વિભાવ પરિણમન છે, અને એવા વિભાવ પરિણમનને જ્ઞાની જાણે જ છે કે આવું વિભાવ પરિણમન થઈ રહ્યું છે. આ ભૂખ લાગી, આ ભૂખ સહન નથી થતી, આ ખાવાની ઈચ્છા થઈ, આ બધું વિભાવ પરિણમન જ્ઞાની માત્ર એને જાણે જ છે. એટલે જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયા વિના માત્ર એનો જ્ઞાયક જ છે. સ્વભાવ ભાવમાં જ એનું લક્ષ્ય રહ્યું છે. નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો એ પોતે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થતો જ નથી, પણ એને પરનું લક્ષ્ય થાય છે તે વખતે પણ દ્રષ્ટિ પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભાવ ઉપર જ રહે છે. પોતે પોતાને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તરીકે જાણે છે, એટલે પછી બીજું બધું એને જ્ઞેય તરીકે જણાય છે, પોતાથી જુદું ભિન્ન અનુભવમાં આવે છે. બીજું બધું એને જ્ઞેય તરીકે જણાય છે. જેમ પર જ્ઞેયો છે, આ કોમ્પ્યુટર છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ કાર છે, આ કપડાં છે, મકાન છે, એ જે બધા પર જ્ઞેયો છે, એવી રીતે જ્ઞાનીને આ ભૂખ લાગી છે, આ ભૂખ સહન નથી થતી, આ આહાર કરવાની ઈચ્છા થઈ છે, આ બધા ભાવો પણ એને પર જ્ઞેય તરીકે જ જણાય છે. એને એ પોતાના જાણતો નથી. પોતાનું તો સ્વદ્રવ્ય છે, પોતાનો તો ત્રિકાળ જ્ઞાયક ભાવ છે. પોતે માત્ર જ્ઞાન કરવા વાળો છે, બીજું કાંઈ કરવા વાળો નથી, બીજું કાંઈ અનુભવવા વાળો નથી. આવું એને સતત રહ્યા કરે છે. એટલે એવી ધારા એક તરફ ચાલે છે અને બીજું આ બધાને એ જાણે છે. આમ જ્ઞાનીનું પરિણમન હોય છે. જ્ઞાનીની તો શું વાત કરવી, ગુરુદેવ જે વાત કરે છે એ પોતે પોતાની વાત કરે છે, જ્ઞાનીની વાત કરતા હોય એમ કહીને વાત કરે છે, પણ ખરેખર તો એ વખતનું ગુરુદેવનું એવું પરિણમન થઈ રહ્યું છે એ આપણને એ સમજાવે છે. તો આ રીતે આ વાતની આપણે વધારે સ્પષ્ટતા કરી. અને હવે એમાં આગળ પણ કહે છે 286માં પાના ઉપર કે ભાઈ કર્મથી કાંઈ થતું નથી, એ તો બધા નિમિત્ત છે. વિકાર જે થાય છે તેમાં પોતાની જ ભૂલ છે, તે પોતાનો જ અપરાધ છે, પોતાનો જ દોષ છે, એ કાંઈ કર્મનો દોષ નથી. અને પોતાના અપરાધ પોતાના દોષને દૂર કરવા માટે એણે પોતે જ પુરુષાર્થ કરવો જોઈએ. એ પુરુષાર્થ સાચી દિશામાં સવળો પુરુષાર્થ કરે તો બધું બરાબર થાય છે, પણ ઊંધો પુરુષાર્થ કરે, અવળી દિશામાં પુરુષાર્થ કરે છે, એટલે એને વિકાર થાય છે, રાગ થાય છે. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર અને રાગ થાય છે અને સવળા પુરુષાર્થથી તે ટળી જાય છે. એટલે કે સવળો પુરુષાર્થ શું? એટલે સવળો પુરુષાર્થ એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, એટલે જે કંઈ થઈ રહ્યું છે એ બધું એને માત્ર જણાય છે, બીજું કાંઈ થતું નથી. એ માત્ર એને જાણે જ છે, એ જાણે જ છે એવી દશા થવી એ જ પુરુષાર્થ છે. એ રૂપે પોતે થાય નહીં અને એને પોતાથી જુદા જાણે જ, એ જ સાચો પુરુષાર્થ છે. એટલે એ સવળો પુરુષાર્થ છે કે એને જ્ઞેય બનાવીને જાણે, એને પોતારૂપ માનીને ન જાણે, એને પોતાથી ભિન્ન જ્ઞેય બનાવીને જાણે. જે વિભાવ ભાવ છે એ પોતાથી જુદો છે. આ વાત અજ્ઞાનીને સમજાય એવી નથી. અજ્ઞાની સ્વરૂપનું લક્ષ્ય કરી ચૂક્યો નથી એટલે એને આ બધું અઘરું લાગે છે. પણ જો એ પ્રયત્ન કરે, એક વખત દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને, આ બધો અભ્યાસ કરી અને દ્રઢતા કરી, ધારણા જ્ઞાન સુધી પહોંચે, તર્ક વિતર્ક દ્વારા બધું બરાબર સમજે અને પછી અનુભવ કરે, તો પછી બધું સહેલું થઈ જાય છે. એટલે એવો જેને અનુભવ થયો છે, એવો આત્મજ્ઞાની તો જાણે છે એનો કરતા થતો નથી, એનો ભોગતા થતો નથી, એ વિભાવ ભાવ બધાને માત્ર જાણે છે, એનો જ્ઞાતા જ છે. જ્યારે અજ્ઞાની જીવ એમાં રાગ કરે છે, એમાં એકત્વ કરે છે, મમત્વ કરે છે, એનો કરતા થાય છે, અને જ્ઞાની એનો કરતા થતો નથી, એમાં એને મમત્વ નથી, એકત્વ નથી. જ્ઞાનીને પણ ક્યારેક રાગનું પરિણમન હોય છે, પણ એ રાગના પરિણમનને પણ એ જાણે છે, કેમ કે ચોથે ગુણસ્થાને પણ એને અનંતાનુબંધી કસાઈની ચોકડી ગઈ છે. એટલે હવે એ જ્ઞાતા દ્રષ્ટા થયો છે. અને એથી ઉપરના ગુણસ્થાનોમાં, પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં તો એની વાત જુદી છે, એને તો શુદ્ધિની વૃદ્ધિ ઘણી થઈ છે. એટલે એ રાગને પણ જાણે છે. ચારિત્ર મોહના ઉદયથી, એના નિમિત્તથી ક્યારેક એ રાગ થાય છે, તો એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે. હવે એક પ્રશ્ન અહીંયા કર્યો છે કે તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. જુઓ, કાર્ય તો પહેલા વાત કરી એ પ્રમાણે એનું પોતાનું છે. વિભાવ ભાવરૂપ પરિણમન જે થયું એ બધું થયું કોને કારણે? પોતાને કારણે. પણ એ પોતાને કારણે થયું છતાં પણ એને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. પહેલા એમ કહ્યું કે એ બધું થયું એમાં કર્મના ઉદય નિમિત્ત છે, અને હવે પછી એમ કહે છે કે જ્ઞાની એને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. આવું શા માટે? અહીંયા તો એ દર્શાવવું છે કે આત્માનો સ્વભાવ એવો નથી. જે કંઈ વિભાવ ભાવે પરિણમન થાય છે, જે પર્યાયો થઈ, ભૂખ લાગવાની પર્યાય, એનું દુઃખ સહન ન થવાની પર્યાય, કે ખાવાના ભાવ થવાની પર્યાય, આ બધા રૂપે જે વિભાવ ભાવ રૂપ પરિણમન થયું છે એ બધું કાર્ય જ્ઞાની પોતાનું, એટલે કે પોતાનું સ્વભાવગત નથી એમ એ જાણે છે. એટલે પછી એને એમ કહી દીધું કે એ કર્મના ઉદયનું કાર્ય છે. એટલે ત્યાં અપેક્ષા એવી છે કે પોતે શુદ્ધ આત્મા છે, એવા શુદ્ધ ચૈત્યને ભગવાન આત્માને એ કાર્ય નથી, તો પછી એ કાર્ય કોનું? એ થયું છે પર્યાયમાં, તો એ કાર્ય કોનું? તો કે એ કર્મનું કાર્ય. એમ કરી અને એને પોતાના ભગવાન આત્મા નું લક્ષ રહ્યું છે એ વાત અહીંયા દર્શાવી છે. ચેતન ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છે, એ જ દ્રષ્ટિનો વિષય છે. અને એવો દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એમ જ્યારે દર્શાવીએ, ત્યારે પછી આવા વિભાવરૂપ પરિણમન એને હોય નહીં, અને એને હોય નહીં તો પછી એ કર્મજનિત છે એમ કહેવામાં આવે. અને આ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં બહુ સારી રીતે સમજ્યા છીએ. એ જ વાત અહીંયા પણ મૂકી દીધી છે કે એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગ પોતાનો એટલે જીવનો સ્વભાવ નથી. ભગવાન આત્મા ચેતન એની દ્રષ્ટિની અપેક્ષાથી વિચાર કરીએ તો એ દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ છે, ચેતન છે. નાયક 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 ત્રિકાળક નાયક એ સિવાય બીજું કાંઈ નથી, એ તો જ્ઞાનનો દરિયો છે, બીજું કાંઈ નથી. તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો પછી આ વિભાવ ભાવરૂપ પરિણમન એનો સ્વભાવ ક્યાંથી થાય? એનો સ્વભાવ નથી. એ રાગરૂપ સ્વભાવ એનો નથી, એ રાગ એનો સ્વભાવ નથી, જીવનો સ્વભાવ નથી, અને તે સ્વભાવનું કાર્ય પણ નથી. એવા વિભાવ ભાવરૂપ પરિણમન, એવા રાગરૂપે પરિણમન, એ ભૂખ લાગવી, ભૂખ સહન ન થવી, ખાવાનો ભાવ કે બીજો અન્ય કોઈ પણ પ્રકારનો ભાવ હોય, એ કાંઈ એનું સ્વાભાવિક કાર્ય નથી, એટલે આત્માના સ્વભાવનું કાર્ય પણ નથી. માટે આ અપેક્ષાથી જે કઈ ઈચ્છા થઈ એ બધી ઈચ્છા સ્વભાવને કારણે નથી થઈ, એટલે કહી દીધું કે એ કર્મોદયનું કાર્ય છે, એને કર્મોદયનું કાર્ય છે એમ જ્ઞાની જાણે છે. અહીંયા અપેક્ષા સમજવાની છે. રાગ થયો છે પોતાનામાં, વિભાવ ભાવરૂપ પરિણમન થયું છે પોતાને, પણ જ્યારે શુદ્ધ ભગવાન આત્મા ચૈતન્ય એનો વિચાર કરીએ તો એ વાત એમાં હોઈ શકે નહીં. તો પછી નથી તો પછી એને છોડી દે ને ભાઈ, પોતાની નથી તો છોડવી છે. તો પછી એને એમ કહી દીધું કે એ કર્મના ઉદયના નિમિત્તે થઈ છે, તો એ કર્મના ઉદયનું કાર્ય છે, એ મારું કાર્ય નહીં, એમ કરી અને જ્ઞાની એનાથી છૂટો પડી જાય છે, જુદો પડી જાય છે. એ મારું કાર્ય નહીં એમ કરીને જ્ઞાની એનાથી છૂટો પડી જાય છે, એનો એ જ્ઞાતા થઈ જાય છે, એ કર્મનું કાર્ય એમ કરીને નીકળી જાય છે. એમાં એ રાગ કરતો નથી કે આ ભૂખ મને લાગી ને મને ખાવું ને મને ભાવે ને હું આ ભોગવું ને એ બધું એને થતું જ નથી, કે એ બધા ભાવ મારા નહીં, મારો તો એક નાયક ભાવ. એમ કરીને એ બધા ભાવો પરના લક્ષ્ય થયેલા ભાવો એ કર્મના ઉદયનું કાર્ય છે, મારું નહીં, એમ એનાથી જુદો પડી જાય છે. અને આવું જુદા પડવું, આવું ભેદ જ્ઞાન જ્ઞાનીને સતત હોય છે, એને કાંઈ કરવું પડતું નથી. બહુ સરસ વાતો છે ભાઈ. આનો તો જેટલો વિસ્તાર કરીએ એટલો વિસ્તાર થાય. એક એક વાતને અંતરમાં આપણે બેસાડતા જઈએ અને એવા ભાવે પરિણમીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો મારું સ્વરૂપ કેવું છે. ગુરુદેવ તો પ્રવચન કરતા કરતા વ્યાખ્યાનમાં પોતે પોતાનામાં ખોવાઈ જતા હતા. નાની સંતની શું વાત કરવી. ગુરુદેવે ખૂબ સમજાવ્યું છે, ખૂબ ખૂબ સ્પષ્ટતાઓ કરી છે. પ્રભુ અહીંયા કહે છે, એક પ્રશ્ન કરીને વધારે સ્પષ્ટતા કરવી છે ને એટલા માટે કે આમાં તો રાગરૂપી કાર્ય કર્મથી થાય છે એમ આવ્યું, કર્મનું કહી દીધું ને એટલે. અરે ભાઈ એમ નથી, રાગરૂપી કર્મ એ બધું કાર્ય વિભાવ ભાવરૂપ કાર્ય ખરેખર જડ કર્મથી થતું નથી, પણ અહીંયા તો એ ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ છે એનું લક્ષ કરાવવું છે, એ કેવો છે દર્શાવવું છે, એવા ભેદ જ્ઞાન કરાવવા છે. એટલે આ બધી વિભાવ ભાવરૂપ પરિણમન અને એવી જે પર્યાયો એ બધાને એ રાગનું કાર્ય કહી દીધું, જળનું કાર્ય કહી દીધું, એમ કરીને પોતાથી જુદું પાડ્યું છે. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે ભાઈ રાગરૂપી કાર્ય પોતાનું એટલે સ્વભાવનું નથી, તે અપેક્ષાએ આમ કહ્યું છે. બાકી રાગ છે તો પોતાની પર્યાયનું કાર્ય પોતાની પર્યાયમાંય થયું છે, ભલે ક્ષણિક છે પણ છતાંય થયું છે ને. એ વખતે લક્ષ પરનું છે એટલે સ્વભાવ નથી, પણ થયું તો છે પોતામાં, અને એના કારણે આશ્રવને બંધ પણ થાય છે. પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી, પોતાના જેવા ગુણ છે એવા ગુણ રૂપે પોતાનું જે પરિણમન છે એવું એ કાર્ય નથી, એનાથી જુદા પ્રકારનું એ કાર્ય છે. એટલે સ્વભાવગત કાર્ય નથી, સ્વભાવનું કાર્ય નથી. અને થયું છે કેવી રીતે, તો કે નિમિત્તના સંગે થયું છે, નિમિત્તની સાથે થયું છે, એમાં પરનું નિમિત્ત છે. તો તે અપેક્ષાએ તે કર્મોદયનું કાર્ય છે. જો પોતાનું સ્વભાવગત કાર્ય થાય એમાં કોઈ પરનિમિત્તની જરૂર પડે નહીં, પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમે એમાં કોઈ પરનિમિત્ત હોય જ નહીં. અહીંયા જળ કર્મનું નિમિત્ત છે એટલે એ પોતાની સ્વભાવગત ક્રિયા નથી. સ્વભાવ અને પરભાવ વિભાવ એમાં મોટો તફાવત જો કાંઈ હોય તો એ છે કે સ્વભાવ પરિણમન, સ્વભાવે પરિણમન, સ્વાભાવિક પરિણમન, પોતાના જેવા ગુણ છે એવું પરિણમન, એમાં કોઈ નિમિત્તની જરૂર હોતી જ નથી અને નિમિત્ત હોતું જ નથી. ઉચિત નિમિત્ત પોતાનું ત્રિકાળ નાયક સ્વરૂપ છે એ જ ઉચિત નિમિત્ત કહેવું હોય તો કહેવાય, બાકી બીજું કોઈ નિમિત્ત છે જ નહીં. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે માટે એવું પરિણમન થાય છે તો થાય છે, એટલે બીજા કોઈ એમાં જરૂર નથી, આવશ્યકતા નથી, મદદ પણ નથી, એમાં બીજું કોઈ બહારનું નિમિત્ત પણ હોય નહીં. જ્યારે બીજા વિભાવ ભાવરૂપ પરિણમન થાય એમાં ઉચિત નિમિત્ત હોય છે, તો ઉચિત નિમિત્ત તરીકે એ બધા નિમિત્તો પરના જ હોય, એ કર્મના નિમિત્તો હોય, એ કર્મના ઉદયના નિમિત્તો હોય, એટલે એ બધા પર નિમિત્તો હોય, એમાં આત્માનું નિમિત્ત હોય નહીં, એટલે કે ત્રિકાળ ધ્રુવના કારણે એ થતું નથી. અહીંયા તો ધ્રુવ છે એ જ ઉપાદાન છે અને એ જ એનું પોતાનું કાર્ય કરે છે, એમાં કોઈ અન્ય નિમિત્તની એને જરૂર હોતી નથી. એ પરિણમન છે, ધ્રુવ છે, ધ્રુવ રહીને જયારે પર્યાય પલટાય છે ત્યારે ત્રિકાળ ધ્રુવ જે છે તે પોતે બદલાતું નથી, પણ બદલાવ જે થાય છે તે પર્યાયમાં થાય છે અને એવી પર્યાય થાય છે એમાં કોઈ પરનું નિમિત્ત હોતું નથી, એ નિમિત્તના સંગે કાંઈ કાર્ય થતું નથી. જ્યારે જે પૂજા ભક્તિ વિનયના ભાવ થાય છે અથવા તો આ ભૂખ તૃપ્સાના ભાવ થાય કે પાપના ભાવ થાય કે ખાવાના ભાવ થાય કે લખવા વાંચવાના ભાવ થાય છે, તો એ બધામાં પરનું નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. એટલે એવા કાર્યોને અહીંયા એમ કહી દીધું કે કર્મ ઉદયનું એ કાર્ય છે. ખરેખર તો એ બધું કાર્ય તો પોતાને જ થઈ રહ્યું છે, પણ એ વિભાવ પરિણમન છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં એને બરાબર સમજવી જોઈએ ને, એ વાત અહીંયા તો કહી છે કે પોતે સ્વતંત્ર કરતા થઈને ઈચ્છારૂપી કાર્ય કરે છે, છતાં પોતાના સ્વભાવમાં તે ઈચ્છા નથી, તે કારણે જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તે કર્મનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની તેનાથી જુદો પડી જાય છે અને એ જે પર્યાય છે એ ફરીથી એને ઉત્પન્ન નથી થતી, એવો એનો પુરુષાર્થ થાય છે. પોતે પોતાના સ્વભાવનું લક્ષ કરે છે અને આગળ વધતા વધતા પછી એવી પર્યાયો એને ઉત્પન્ન થતી જ નથી, એટલે એમ એનો નાશ કરી દે છે. વિતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ આવો છે, સૂક્ષ્મ છે, એ વિભાવ પર્યાયને પોષતો નથી, વિભાવ પર્યાયનું એને પોષણ નથી, એને સ્વભાવ પર્યાયનું જ પોષણ છે. પછી તો જન્મ ક્ષણની વાત કરી છે, એ પણ આપણે ફરીથી લઈએ છીએ આજે, કે એક બાજુ જન્મ ક્ષણ કહે, જન્મ ક્ષણ અર્થાંત કે જે સમયે જે રાગ ઉત્પન્ન થાય છે તે તેની જન્મ ક્ષણ છે, એનો ઉત્પત્તિ કાળ છે, તે કર્મથી ઉત્પન્ન થાય છે એમ નથી, કર્મ કાંઈ એને ઉત્પન્ન કરે છે એમ નથી. જે રાગ ઉત્પન્ન થયો એની જન્મ ક્ષણ છે, એવી પર્યાય જે થવાની છે તે થઈ છે, એની જન્મ ક્ષણ છે, એનો ઉત્પત્તિ કાળ છે, એ સ્વતંત્ર એવી પર્યાય થઈ છે, એમાં પરનું નિમિત્ત છે, એટલે કર્મના ઉદયનું નિમિત્ત છે, પણ કર્મથી એ ઉત્પન્ન થાય છે એમ નથી, એવી વાત અહીંયા કરવામાં આવી. અને વળી પાછા બીજી તરફ એમ પણ કે ઈચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે, એટલે બંને વિરોધાભાસી લાગે છે, પણ બંનેમાં વિરોધાભાસ નથી, અપેક્ષાઓ જુદી છે, આ અનેકાંત છે. જુદી જુદી અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને સમજીએ ત્યારે ખરેખર અનેકાંત હોય. એના એ જ ગિરીશભાઈ કાકા પણ છે અને ભત્રીજા પણ છે, તો આપણને એમ થાય કે આ તો વિરોધાભાસી વાત કરી તમે, પણ ભાઈ બરાબર છે, એમના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે અને એમના કાકાની અપેક્ષા એ ભત્રીજા છે, એટલે એક જ સમયમાં એ કાકા અને એક જ સમયમાં એ જ સમયમાં એ ભત્રીજા હોઈ શકે, ન હોય એમ બને નહીં. એક જ સમય એ જ સમયમાં કાકા પણ છે અને એ જ સમયમાં ભત્રીજા પણ છે. શા માટે? તો કે કાકાની અપેક્ષા એ ભત્રીજા છે અને એમના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે. હવે આ જે અનેકાંત છે એ ઉદાહરણ ઉપરથી આપણે અહીંયા સમજવાનું કે જે પર્યાય થઈ છે એ સ્વભાવગત પર્યાય નથી, અને સ્વભાવગત પર્યાય નથી એટલે પોતાના ત્રિકાળી શુદ્ધ આત્માની અપેક્ષાએ જે છે એને એ કર્મનું કાર્ય કહી દીધું. કેમ કે ત્રિકાળ સ્વભાવ એવો નથી એટલે એ અપેક્ષાએ એને એમ કહેવામાં આવ્યું. પરંતુ જ્યારે એ ઉત્પન્ન થાય છે તો એ કંઈ કર્મ દ્વારા ઉત્પન્ન થતી નથી, કેમ કે કર્મ તો જુદું દ્રવ્ય છે, એટલે ત્યાં એ અપેક્ષા સમજાવવી છે ત્યારે એમ કહે છે કે જ્યાં પર્યાય ઉત્પન્ન થઈ છે ત્યાં વિચાર કરીએ તો એ ઉપાદાન એનું જીવનું પોતાનું છે, એ પર્યાય જીવને ઉત્પન્ન થઈ છે એ ઉપાદાન પણ જીવનું પોતાનું છે, એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે, એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો આ પર્યાય વિભાવરૂપ પર્યાય, ખાવાની પર્યાય, પીવાની પર્યાય, નાહવાની પર્યાય, હરવા ફરવાની પર્યાય, ગાડી ચલાવવાની પર્યાય, આ બધી પર્યાય ખરેખર એવો ભાવ, અહીંયા પર્યાય એટલે આપણે એવા ભાવની વાત લઈએ છીએ, એ બધી ક્રિયાની વાત નથી લીધા, એ તો વળી બહારમાં રહ્યું, એ તો શરીર દ્વારા થાય એની વાત નથી, પણ એવો ભાવ, એવી ઈચ્છા, એ બધી ઈચ્છા કોને થઈ? એ જીવની પર્યાય છે, જીવને જ થઈ છે. એટલે ત્યાં શું બતાવવું છે? ત્યાં એ અપેક્ષાથી વાત કરવી છે કે એ કાંઈ કર્મનું કાર્ય નથી, ત્યારે અપેક્ષા જુદી બતાવવી છે. એટલે એ બંને વાત બરાબર છે, એક અપેક્ષા એ કર્મનું કાર્ય છે અને બીજી અપેક્ષા એ કહીએ તો એ જીવનું કાર્ય છે. એટલે બંનેની અપેક્ષાને જેમ છે તેમ જાણીએ તો કોઈ ગોટાળો થતો નથી. હું ધારું છું કે બરાબર વાત સ્પષ્ટ થઈ હશે, ગુરુદેવે આ વાતને બરાબર અહીંયા સ્પષ્ટ કરી છે, બંને સાથે લઈ અને સ્પષ્ટ કર્યું છે. તો આ રીતે અહીંયા આપણે જે મહત્વની વાત આમાં ભાવાર્થમાં જે હતી જે આજે ફરીથી લીધી છે, અને પછી તો આગળનો ભાગ તો આપણને સમજાયો છે આપણે, એટલે આપણે તેનો વધારે વિસ્તાર નહીં કરતા વાંચી લઈએ છીએ. કે આપણે એ વાત પણ લીધી કે એને એ રોગ સમાન જાણી અને મટાડવા ચાહે છે, ઈચ્છાને રોગ સમાન માનીને. જ્ઞાનીને ઈચ્છા આવે છે પણ તેને તે રોગ સમાન જાણે છે, અને રોગને જેમ સૌ દૂર કરવા મટાડવા ઈચ્છે એવી રીતે ઈચ્છાને જ્ઞાની દૂર કરવા મટાડવા ઈચ્છે છે. ઈચ્છા પ્રત્યે એને અનુરાગ નથી, અને અનુરાગ નથી એટલે ઈચ્છાની ઈચ્છા નથી. એ વાત આપણે ગઈકાલે બરાબર સમજ્યા છીએ. ઈચ્છાની ઈચ્છા નથી એટલે ઈચ્છા સારી છે, ઈચ્છાનો ભાવ સારો છે, ઈચ્છા પ્રત્યે અનુરાગ નથી, ઈચ્છા કરવા લાયક છે, ઈચ્છા છોડવા લાયક નથી, એવું કાંઈ નથી. એવો ઈચ્છાની ઈચ્છા નથી એટલે ઈચ્છાનો અનુરાગ નથી. એને તો એ રોગ જાણીને છોડવા ઈચ્છે છે, એને તો રોગ જાણીને મટાડવા ઈચ્છે છે. એને એમ નથી કે મારી આ ઈચ્છા સદાય રહો, એવી ઈચ્છા જ્ઞાનીને નથી. એવો ખુલાસો પંડિત જયચંદજીએ સરસ કર્યો છે. માટે અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે, અને ઈચ્છાનો અનુરાગી, ઈચ્છાનો જે અનુરાગી છે એ તો જ્ઞાની નથી. જ્ઞાની ઈચ્છાનો અનુરાગી હોય નહીં, ઈચ્છાનો અનુરાગી તો અજ્ઞાની હોય. એટલે ઈચ્છા આવે છે છતાંય એને જ્ઞેય તરીકે જાણે છે એવો જાણવા વાળો આ જ્ઞાની છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. પરજન્ય આ ઈચ્છાઓને એને કર્મજન્ય કહી દીધી છે, એટલે એ રીતે અહીંયા લઈએ છીએ. અને પરનું નિમિત્ત એમાં છે માટે એને પરજન્ય કહી દીધી છે, અને પોતાના સ્વભાવ દ્વારા થતી નથી એટલે એ પરજન્ય છે. એટલે એ પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. એ વાત તો પહેલા આવી ગઈ છે. જ્ઞાની ઈચ્છાને કર્મોદયનું કાર્ય જાણે છે, ને હવે જેને પરજન્ય એટલે કર્મોદય જન્ય જાણે એનો સ્વામી પોતે કેવી રીતે થાય, એટલે કે ન થાય. ઈચ્છા રાગ તો રોગ છે, તો પછી એનો એ સ્વામી થાય એટલે કે ન જ થાય. જ્ઞાની રાગનો સ્વામી થતો નથી, એ રાગનો ઈચ્છાનો પણ જ્ઞાયક જ રહે છે. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ જ્ઞાતા જ છે, અને એ ઈચ્છા અને રાગનો પણ જ્ઞાતા જ રહે છે. એટલે અસનનો ભોજનની ઈચ્છા છે થાય છે, ભોજનનો ભાવ એનો પણ એ તો જ્ઞાયક જ્ઞાતા જ છે, એનો જાણનારો જ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. અને આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું. શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું એટલે શું? એટલે કે યથાર્થ દ્રષ્ટિનું આ કથન છે એમ જાણવું. બીજે વ્યવહારમાંથી જે કથન છે પણ એ તો ઉપચાર માત્ર કથન છે. નિશ્ચય એ જ યથાર્થ છે, અને વ્યવહાર છે તે ઉપચાર છે. શુદ્ધનયની પ્રધાનતાથી કેમ કહ્યું? 288 પાના ઉપર એની સ્પષ્ટતા કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ યથાર્થ નયની દ્રષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અસનની ઈચ્છા, ભોજનની ઈચ્છા થાય છે તેનો જ્ઞાયક જ છે. છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, ખાય છે, પીએ છે ઇત્યાદિ, એ બધું ઉપચારથી કહેવાય. પણ ખરેખર તો એનો એ જ્ઞાતા જ છે. ઉપચારનું એટલે અસદભૂત વ્યવહારનું કથન છે કે જ્ઞાની ખાય છે પીએ છે. ખરેખર જ્ઞાની ખાતો પીતો નથી, એ તો ઉપચારથી કહેવામાં આવે છે. એટલે ઉપચારનું એટલે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે, અને આવું પણ વ્યવહારથી કહી શકાય. બાકી વાસ્તવમાં તો એ અસનનો જ્ઞાયક જ છે, ભોજનના ભાવનો એ જ્ઞાયક જ છે. ભોજન તો કાંઈ કરી શકતો જ નથી, કેમ કે આત્માને ક્યાં ભોજન હોય જ છે. એ જળ પદાર્થો, એ ખોરાકના પરમાણુઓ ને આત્મા તો કાંઈ ગ્રહી શકતો જ નથી. અને જ્યાં એ ખોરાકના પરમાણુઓ જાય છે એવું આ શરીર, એનાથી તો ભગવાન આત્મા જુદો જ છે. એટલે જે કંઈ છે એ તો બધા આત્માના ભાવ છે. આપણે તો આત્માના ભાવની અહીંયા તો વાત કરી રહ્યા છીએ. પર પદાર્થને પકડવો, ગ્રહણ કરવો, કોળિયો મોંમાં મૂકવો, આ તો બધું એને છે જ નહીં. એ બધું એ વખતે જળની ક્રિયા જે રીતે થવાની હોય એ રીતે થાય, અને એ વખતે એના ભાવ એવા હોય, છતાં એ ભાવને પણ એ જાણે છે. એ ભાવનો એક જ્ઞાતા છે, એ ભાવનો પણ એ કરતા નથી. અને એવા વિભાવ ભાવ થાય છે એમાં કર્મના ઉદયના નિમિત્તો હોય છે. બસ આટલી વાત છે, અને એનો એ જ્ઞાતા છે. તો આ રીતે આપણને શાસ્ત્રોનો સાર અહીંયા સમજાવી દીધો છે. ગાથામાં જે વાત ભરી હતી એમાંથી આ વાત ગુરુદેવે બહાર કાઢી અને આપણને સમજાવ્યું છે. પંડિતજીએ પણ ખૂબ સરસ વાત કરી. તો આજે આ રીતે આપણે 212મી ગાથાનું પુનરાવર્તન કર્યું, ખાસ કરીને ભાવાર્થમાંથી જે વાત હતી એને લઈ અને પુનરાવર્તન કર્યું. હવે આપણે આજે નવી ગાથા નથી શરૂ કરતા. અને પ્રદીપભાઈએ ગયા શુક્રવારે એક પ્રશ્ન મને લખીને મોકલાવ્યો હતો, એ પ્રશ્ન સંબંધી વિચાર કરીએ છીએ. આજે 211મી ગાથા આપણે કરી એ વખતે એક પ્રશ્ન એમણે મને લખીને મોકલ્યો હતો, અને મારે એ જવાબ એમને આપવાનો હતો. પણ પછી મને એમ થયું કે આ વાતને આપણે સ્વાધ્યાયમાં લઈશું તો બધાને લાભદાયી થશે, તો આપણે એ પ્રશ્ન એમનો છે એ લઈએ. બહુ સરસ વાત એમણે મૂકી છે એટલે આપણે એનો વિચાર કરીએ છીએ. પ્રદીપભાઈનો પ્રશ્ન હતો કે મન વિષયમાં વિચાર ક્યાં થાય છે, મન મારું નથી એમ વિચાર ક્યાં થાય છે. આપણે 211મી ગાથા ઉપરના ગુરુદેવના પ્રવચન વખતે પ્રવચન રત્નાકરમાં એ વાત આવી હતી, અને એ પાનાને પણ અહીંયા એમને સાથે મોકલ્યું છે. એમાં એ વાત હતી કે છાતીમાં જળ મન છે, જેમ આ આંખના ડોળા જળ છે તેમ મન પણ જળ છે. જુઓ, જોવા જાણવા વાળી તો જ્ઞાન પર્યાય છે, આ આંખ કાંઈ દેખે છે એમ નથી, તેમ છાતીમાં જળ મન છે તે વિચાર કરવામાં નિમિત્ત છે, પણ જળ મન કાંઈ જાણતું નથી. એની નીચે એમણે અંડરલાઇન કરી અને પૂછાવડાયું છે કે તો પછી વિચાર ક્યાં થાય છે. મન મારું નથી એમ કહ્યું ને, મન વિષયમાં વિચાર ક્યાં થાય છે, મન મારું નથી એમ વિચાર ક્યાં થાય છે, એવો વિચાર જે થયો એ પણ ક્યાં થાય છે. અને સાથે એ પણ વાત એમણે એના પછીના પેરાગ્રાફની વાતને પણ અંડરલાઇન કરીને મૂકી છે કે જ્ઞાની વ્યવહારનું જ્ઞાન કરે છે તે વ્યવહાર છે, માટે એને જ્ઞાન કરે છે એમ નથી. આપણે પહેલી વાત નહીં આ પહેલા સમજીએ એટલે બીજી વાત આપોઆપ સમજાઈ જાય એવી સહેલી છે. ગુરુદેવે શું કહ્યું કે જેમ આ આંખના ડોળા છે એ ઇન્દ્રિય છે, એ જળ ઇન્દ્રિય છે, એ ભાવ ઇન્દ્રિય નથી, એ જળ ઇન્દ્રિય છે. અને એ પાંચ ઇન્દ્રિયો છે, અને પાંચે ઇન્દ્રિયો જે છે એના જ્ઞાન કરવા વાળી અંદર ભાવ ઇન્દ્રિયો છે, અને એ ભાવ ઇન્દ્રિયો જે છે એ પણ ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે. એટલે કે એનું જ્ઞાન કરવા વાળી ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે, એ જ્ઞાન કરવા વાળી એ ભાવ ઇન્દ્રિયો છે, એ પાંચે ઇન્દ્રિયો છે. એ જ રીતે મનની પણ દશા એમ છે એમ સમજાયું છે. જાણવું, જ્ઞાન કરીએ છીએ આપણે, તો એ જ્ઞાન થાય છે ક્યાં? એ જ્ઞાન કોને થાય છે? એ જ્ઞાન આત્માને જ થાય છે, કેમ કે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે ને એનું પરિણમન છે. એ રીતે આત્મા જ્ઞાન સ્વભાવી છે, એટલે જ્ઞાન તો આત્મા જ કરે છે. જ્ઞાન કોણ કરે છે? જ્ઞાન તો આત્મા જ કરે છે. આ વિચાર વિકલ્પ જે થાય છે, અહીંયા તો એ વાત કરવી છે ને કે તો વિચાર વિકલ્પ જે થાય છે એ વિચાર અને વિકલ્પ અને શબ્દ એ લખેલો શબ્દ હોય કે વાણી રૂપે શબ્દ હોય એ તો બધું જડ છે. આ વાણી રૂપે જે શબ્દ છે એ પણ જડ છે અને લખેલો છે એ પણ જડ છે, એટલે ભાષા છે એ બધું તો જડ છે. પણ એવો વિચાર, એવો ભાવ, એ વિચારમાં જે રહેલો જે ભાવ છે, એવો ભાવ જ્યારે થાય છે તો એમાં મન છે એ નિમિત્ત છે. જેમ આંખથી જોવાનું કરવામાં આવે ત્યારે આંખ જે છે, ડોળા છે, એ જડ છે, એ ખરેખર કાંઈ કરતા નથી, એ કાંઈ કરતા નથી. એના નિમિત્તે, એ નિમિત્ત કારણ છે ને, એના નિમિત્તે જે માહિતી એકઠી થઈ એનું જ્ઞાન તો ભગવાન આત્મા પોતે કરે છે. એ જ્ઞાન ભગવાન આત્માને પોતાને થાય છે, એટલે એ જ્ઞાનની પર્યાય છે. પદાર્થ આપણને દેખાય ત્યારે એ જ્ઞાનની પર્યાયમાં એ આપણને જણાય છે, એટલે જ્ઞાન રૂપે એ પર્યાય થઈ છે. એ વખતે એ પરને જાણવા વાળું જે જ્ઞાન છે એને ભગવાન આત્મા જાણે છે, એટલે જ્ઞાન તો આત્માનું જ છે. જેવી રીતે આંખનું છે એ જ રીતે મનનું પણ સમજવું, એટલે જે રીતે આંખ પ્રતિબિંબ પાડે છે અને પછી એને જાણવા વાળી એ પાંચે ઇન્દ્રિયો માટેની વાત આપણે કરીને કે જે પાંચ ઇન્દ્રિયો જડ છે એને જાણવા વાળી ભાવ ઇન્દ્રિયો છે, એ જ રીતે મનને માટે પણ સમજવું. અને એ બધું ભાવ ઇન્દ્રિયો છે, એક ક્ષયોક્ષમી જ્ઞાન છે. એટલે આ મન છે એ ખરેખર તો વિચાર કરવામાં એ નિમિત્ત છે, એ ખરેખર એ કાંઈ જાણતું નથી, એ કાંઈ જાણતું નથી, એ નિમિત્ત છે. જ્ઞાન જાણતું નથી કહીને અહીંયા બતાવવું એ છે કે જ્ઞાન કરતું નથી. જ્ઞાન તો આત્મા જ કરે છે, જ્ઞાન કરનારો ભગવાન આત્મા જ છે. એટલા માટે જ કહેવાય છે ને કે આ જાણનારો છે એને તું જાણ. એ જાણનારો કોણ છે? જાણનારો આત્મા છે, મન નથી. મન તો જુદું રહી જાય છે. જો એમ ન હોત તો સિદ્ધ ભગવાનને જ્ઞાન થાય જ નહીં. મન દ્વારા જ કંઈ જ્ઞાન કરે છે જીવ, એમ નથી. મન દ્વારા જીવ પોતે જ્ઞાન કરતો જ નથી. જો એવું હોય તો સિદ્ધ ભગવાનને જ્ઞાન થઈ શકે જ નહીં. સિદ્ધ ભગવાન ત્રિકાળ નાયક 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 જ છે, જાણે જ છે, જ્ઞાન કરે જ છે. તો કેવી રીતે કરે છે? ઇન્દ્રિયો પણ નથી અને મન પણ નથી. પણ પરના લક્ષે જે જ્ઞાન થાય છે, પરલક્ષી પર સંબંધીનું જે જ્ઞાન થાય છે, એમાં નિમિત્ત તરીકે આ ઇન્દ્રિયો અને મન છે. અને એ વિકલ્પ અને વિચાર રૂપે છે. જો વિકલ્પ અને વિચાર કંઈ આત્મામાં નથી, આત્માનું જ્ઞાન થાય એમાં કોઈ વિકલ્પ કે વિચાર છે જ નહીં. પણ પરને જાણવા વાળું જે જ્ઞાન છે એને જાણવા વાળી પોતાના જ્ઞાનની પર્યાય, એટલે એ પરની વાત આવે છે ત્યારે વિચાર અને વિકલ્પનો સવાલ ઉત્પન્ન થાય છે. બાકી સ્વને જાણવાનું જ્યારે થાય છે ત્યારે તો કોઈ એ રહેતું જ નથી, વિકલ્પ પણ નથી, વિચાર પણ નથી, કાંઈ નથી. એટલે મનની ક્રિયા એમાં તો કાંઈ છે જ નહીં. એટલે મન દ્વારા આત્મા જ્ઞાન કરતો નથી, એટલે મન કાંઈ જાણતું નથી. એટલે મન છે તે જડ છે, એમ અહીંયા કહ્યું. મન કેવું છે? આંખના જેવું મન છે. એટલે અહીંયા જે જડ મન છે એની વાત કરી છે. એ વાતને અહીંયા આ રીતે જ્ઞાનની અપેક્ષાથી સમજાવવી છે ને, એટલે કહ્યું છે કે મન જડ છે, જાણે છે તો આત્મા. તેથી મન છે તે પોતાની ચીજ નથી એમ જ્ઞાની માને છે. મન પોતાની ચીજ નથી, મન ક્યાં રહેવાનું છે? પોતે ભગવાન આત્મા કાયમ ત્રિકાળ નાયક રહેવાનો છે, મન તો રહેવાનું પણ નથી. મન તો શરીર સાથે રહેવું, પાંચ ઇન્દ્રિય અને મન છએ છ શરીર સાથે રહ્યા. મન વચન અને કાયા આપણે જે કહીએ છીએ એ તો બધું જડ છે. મન છે એને જ્ઞાની જાણે છે, પણ એ મારી ચીજ છે અને એનાથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી, એમ જ્ઞાની માનતો નથી. હવે આમાં કદાચ એક પ્રશ્ન થાય કે તો પણ વિચાર તો થાય છે, તો મનમાં થાય છે ને પ્રભુ? એટલે એટલા માટે જ મારે એ સમજાવવું છે કે જેમ ઇન્દ્રિય છે એમાં ભાવ ઇન્દ્રિય આપણે કહી, એ ભાવ ઇન્દ્રિયનું જે કાર્ય છે એ ક્ષયોક્ષમી જ્ઞાન, એવું જ એ મન ના વિકલ્પો જે છે એ પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાન નથી, એને જાણવા વાળું તો ભગવાન આત્મા પોતે જ છે. એટલે એ વિકલ્પરૂપ જે છે એ દશા જે છે જડ મન આપણે કહ્યું, પણ છતાંય ત્યાં વિકલ્પ અને વિચાર જે થાય છે તો એ રીતે છે. મન વિકલ્પ કરે છે, મન જ્યાં ત્યાં જાય છે, મન દ્વારા આપણો ઉપયોગ પણ એની સાથે રહે છે. આ બધું થાય છે એ વાત આપણે કરીએ છીએ, વારંવાર કરીએ છીએ કે મન ભટકે છે એટલે મનની સાથે આપણા જ્ઞાન દર્શનના ઉપયોગ પણ બહારમાં ભટકે છે અને એમ આપણે જ્ઞાન કરીએ છીએ. પણ જ્ઞાન તો ઉપયોગ દ્વારા થાય છે, એ કઈ મન દ્વારા થતું નથી. ઉપયોગ એ જાણવા વાળો ઉપયોગ છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે મન દ્વારા કઈ જ્ઞાન થતું નથી, મન ખરેખર જાણતું નથી. ત્રીજી વાત, એ વિકલ્પ અને વિચારને કોઈ ભાષા છે, કોઈ શબ્દ છે. અને ભાષા તો અનેક પ્રકારે હોય, પણ એ કોઈ પણ પ્રકારે ભાષા હોય, હું જાણું છું એવા પ્રકારનો વિકલ્પ હોય, અથવા તો મેં જાણતા હું, અથવા તો આઈ નો, એ કોઈ પણ ભાષામાં એ વિકલ્પ હોઈ શકે, છતાંય એમાં રહેલો ભાવ, એ સાથે રહેલો ભાવ, એમાં એટલે કે એ સાથે રહેલો ભાવ છે, એ આત્માનો છે, એ આત્માનો છે. અને એ જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે. એટલે મન છે એને આ રીતે ગુરુદેવે કહ્યું છે કે મન ખરેખર કઈ જ્ઞાન કરતું નથી, અને એ વાત જ્ઞાની જાણે છે. મનથી પોતે જુદો ભગવાન આત્મા છે. જ્યાં સુધી મનથી હું જાણું છું એમ હશે, ત્યાં સુધી વિકલ્પો સાથે રહેશે. અને મનથી હું જાણતો નથી ને હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું અને મારે વિકલ્પ છે જ નહીં, મારી એ ક્રિયા નથી, મને એ વાત છે જ નહીં, એ પરનું લક્ષ કરતા થાય છે, એમ જયારે બરાબર પાકો નિર્ધાર થશે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શવા માટે પુરુષાર્થી થશે. તો આજનો સ્વાધ્યાય આપણે આ રીતે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે